અષ્ટાનિકા મહાપર્વના માંગલિક દિવસ ચાલી રહ્યા છે. આઠ દિવસનું આ પર્વ છે, એમાં આઠમા નંબરમાં નંદીશ્વર નામનો એક દ્વીપ છે. આગળ પણ કેટલાક દ્વીપ સમુદ્ર જતા પાછો બીજો એક નંદીશ્વર દ્વીપ પણ આવે છે. પાછો એના આગળ પાછા જાઓ તો પાછા બીજો પણ એક નંદીશ્વર દ્વીપ આવે. પણ આપણે જે નંદીશ્વર દ્વીપની 52 જિનાલયની વાત છે, આઠમા નંબરવાળો નંદીશ્વર દ્વીપ લેવો. એકને એક નામવાળા છે. તો આઠમાં, કેમ કે બીજા નંદીશ્વર દ્વીપમાં આવી રચના નથી, આઠમો નંદીશ્વર દ્વીપ એમાં ચાર દિશાની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં 13 અકૃત્રિમ જિનાલય છે. અકૃત્રિમ, અનાદિ, અનંત, શાશ્વત છે. એમાં પૂર્વ દિશાની આપણે થોડીક વાત ગઈકાલે સમજીને એક દિશામાં 13, બધી દિશામાં થઈને 52 જિનાલય છે. અને એ જિનાલય, એ જે પર્વત છે એની ઉપર બિરાજમાન છે. અકૃત્રિમ રચના છે અને એના નામ જોયા હતા પર્વતના અંદર શબ્દ આપણે યાદ રાખ્યો હતો, અંજનગીરી, દધિમુખ અને રતિકર. ઠીક છે ને? એમાં જે સેન્ટરમાં છે એ અંજનગીરી છે. એની ચાર દિશામાં છે એ ચાર દધિમુખ છે. અને એ જે ચાર દધિમુખ છે એની વિદિશા જે અગ્નિ, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય કહેવાય ત્યાં રતિકર પર્વત છે. તો એ કંજનગીરી, ચાર દધિમુખ અને આઠ રતિકર એવી રીતે છે. એમાં દરેકના રંગ પણ જોયા હતા. અંજનગીરી એનું નામ જ છે, અંજન એટલે શ્યામ રંગનો છે, દધિમુખ શ્વેત રંગ છે અને રતિકર છે લાલ રંગ છે. આ જે અંજનગીરી પર્વત છે એની ઊંચાઈ જે બતાવી છે એ 84,000 યોજન છે. 84,000 યોજન. અને જે ગણતરી કરી હતી આ મહાયોજન લેવા, અહીંયા એક યોજન એટલે 4,000 માઇલ. એટલે આ જે પર્વત છે ને, તમે ગણી જજો કોઈની પાસે મોબાઈલ હોય તો, 33,60,00,000 માઇલ ઊંચાઈ છે અક્ષયભાઈ. બરાબર છે? ગણતરી તમે કેલ્ક્યુલેટ કરી જજો. 33,60,00,000 સમીરભાઈ. મેં કહ્યું ને ગૂગલભાઈમાં આ બધું ના આવે. ગૂગલભાઈનું અહીંયા કામ જ નથી. મુંબઈનો દરિયો નજીક છે, સમજાય છે કે નહીં? દરિયો નજીક છે, દરિયામાં નાખી દેવો મતલબ એનો મહિમા ઉડી જવો જોઈએ. આપણે વાત એ છે, કેવલ જ્ઞાનનો મહિમા આવવો જોઈએ. ગુરુદેવ બોલે ને, ગુરુદેવ કેટલી વાર કહે છે, ક બોલે ને એટલામાં અસંખ્ય સમય નીકળી જાય. ક એટલામાં અસંખ્ય સમય નીકળી જાય, અસંખ્ય સમય. અને એમાં એક સમયમાં આખું લોકાલોક ઝલકી જાય. એવી તો એક સમયની પર્યાયની તાકાત, પર્યાયની હો, એવી જે કેવલ જ્ઞાનની એક સમયની પર્યાયને દેવાવાળો જ્ઞાન ગુણની તાકાત કેવી, કેવી જ્ઞાન ગુણની તાકાત. અને તે જ્ઞાન ગુણ થયું એક, એવા તો આ આત્મામાં એટલે મારામાં અનંત ગુણોથી ભરપૂર ભરેલો હું ચૈતન્ય ચક્રવર્તી છું. હું અસાધારણ તત્વ છું. 17 ગાથામાં ગુરુદેવ કહે છે ને, રાજતે શોભતે ઇતિ રાજા જીવ રાજા. રાગ નહીં, રાજ. અનંત ગુણોથી આ ભગવાન આત્મા શોભાયમાન છે. તો એ કહે છે, એક સમયની જ્ઞાનની પર્યાયમાં જણાય છે આવી વસ્તુ વ્યવસ્થા છે, આવી વિશ્વની રચના છે. એમાં 33,60,00,000 માઇલ એટલી ઊંચાઈ અંજનગીરી પર્વતની છે. અને એની ઊંચાઈ પણ એટલી, એનો ડાયામીટર પણ એટલો છે. કેમ કે જે પેલું ઢોલ આવે ને, ઢોલ, ઢોલ જેવો ગોળ છે. એટલે અષ્ટાનિકાની પૂજામાં આવે છે ને, ત્યાં આગળ પંક્તિ આવે છે, चार दिश चार अंजन गिरी राजही आ एक बे त्रण अने चार चार दिशा में थई गया ने चार दिशी चार अंजन गिरी राजही लाख चौरासिया एक दिश में लही कितनी मापे नू लाख चौरासिया एक दिश में लही पछी एनो आकार लख्यो ढोल सम गोलव पर तले सुंदरम एनो आकार पण लखी दीधो के ढोल जेवो छे गोड ढोल सम गोलव पर तले सुंदरम भौन बावन प्रतिमा नमो सुख करम आवा बावन भवन से त्या गाड़ी आठमो द्वीप नंदीश्वरम भास्वरम आठमो द्वीप नंदीश्वर तो आज थी गयू अंजनगिरी नु माप जे आप सुदर्शन मीरू से ने वच्चे वालों ए सीवाय बाकी ना जे चार मीरू से ने एनु माप पण आना जेवू छे बाकी ना चार सुदर्शन मेरु एक लाख योजन से बाकी ना 84,000 तो आम आप थी गये अंजनगिरी एना फरते चार क्या से अपना दधीमुख दधीमुख नु माप से 10,000 योजन से 10,000 योजन 10,000 एना करता नाना से 10,000 योजन एटले अने एने पण तमे मल्टीप्लाय करी दो तो 4 करोड़ थशे ने 4 करोड़ ए ए पण राउंड शेप मां छे दधीमुख थई गयु पछी रतिकर छे રતિ કરશે 1,000 યોજન નું માપ છે રતિ 1,000 10,000 અને આ શું છે 84,000 બરાબર છે ને અને આ બધી અકૃત્રિમ રચનાઓ છે અને જીનવાણીમાં શાસ્ત્રમાં વિધાન છે કે આ જે અમુક અકૃત્રિમ રચનાઓ છે પર્વત નદી વગેરેની એ ત્યાં મહાયોજન પ્રમાણે માપ કરવા નાનું યોજન હોય ને નાના યોજન તો એક યોજન એટલે 8 માઇલ કહેવાય 8 માઇલ જેમ આપણે પેલો મહામચ્છ લાંબો નથી કહેતા સ્વયંભૂ રમણ સમુદ્રમાં એટલે કેટલી લંબાઈ કહીએ છીએ 1,000 યોજન તો 1,000 યોજન એટલે ત્યાં યોજન એટલે નાનું માપ લેવાનું 1 યોજન એટલે 8 માઇલ લેવાનું એટલે 8,000 માઇલ તો એ કેટલું બધું લાંબુ થઈ ગયું સમજાય છે ને 8,000 માઇલ લાંબો મહામચ્છ તો સમજો મને બહુ ખબર નથી પણ સમજો ભારતમાં એની પૂંછડી હોય તો એનું મોઢું કાં તો અમેરિકા કે ખબર નહીં ક્યાં હોય એનું સમજાય છે કે નહીં અને આ જીવે એવા બધા શરીર પણ ધારણ કર્યા છે આત્માને ભૂલીને જે માપ આપણને આજે આશ્ચર્ય લાગે છે એવા શરીર આને ધારણ કરેલા છે ને અનંતવાર ભવવન મેં જીભર ગુમ ચુકા તો આવી રીતે જે ચાર દિશામાં 52 જિનાલય છે અને જે પર્વત ઉપર આ જિનાલય છે પર્વતના માપ આપણે આજના સ્વાધ્યાયમાં અત્યારે જોયા આવતીકાલના સ્વાધ્યાયમાં એ પર્વત ઉપર જે આ જિનાલય આવેલા છે ને એ જિનાલયના કેવા પ્રકારના માપ છે કેટલા મોટા જિનાલય છે મુંબઈ જેવડા છે કે મુંબઈથી મોટા મોટા છે એનો સ્વાધ્યાય આપણે આવતીકાલના પ્રવચનની અંદર એ જિનાલયના માપ જોઈએ કે કેટલા મોટા જિનાલય હોય છે બરાબર છે કે નહીં અને પછીના વ્યાખ્યાનમાં એ જિનાલયની અંદર જે જિન ભગવાન જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા હોય છે એ કેવા પ્રકારની હોય છે એના કેવા માપ હોય છે એ પણ જોઈશું આપણે બરાબર હવે જુઓ ટોડરમલજી સાહેબ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર એક બહુ સારું બીજું પણ એક પ્રકરણ છે 44 નંબરના પેજ ઉપર છે આયુ કર્મ ઉદય જન્ય અવસ્થા 44 પેજ નિકાલના ભૈયા 44 આવી ગયું સાંભળજો આયુ કર્મ ઉદય જન્ય અવસ્થા આપણે કાલે સાંજે 8 કર્મની પણ થોડી વાત કરી હતી જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય પછી આયુ નામ ગોત્ર ને વેદની તો આયુ નામ ગોત્ર વેદની અઘાતી કર્મમાં છે બરાબર છે ને એમાં આયુ કર્મનો જે ઉદય બહારમાં જળ કર્મનો ઉદય તો અહીંયા જીવની અંદર કેવા પ્રકારની અવસ્થા જોવામાં આવે બરાબર નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત ચાલી રહી છે હવે જોઈએ બહુ સુંદર પ્રકરણ છે આયુ કર્મના ઉદય વડે મનુષ્ય આદિ પર્યાયોની સ્થિતિ રહે છે બરાબર પહેલાં આટલી લીટી સમજી લઈએ આયુ કર્મના ઉદય વડે મનુષ્ય આદિ પર્યાયોની સ્થિતિ રહે છે મનુષ્ય આદિ કહ્યું ને એટલે મનુષ્ય પર્યાય તિર્યંચ પર્યાય દેવ પર્યાય નરક પર્યાય सिद्ध पर्याय नहीं बोला है, केम के यहाँ आयु कर्म ना उदय वड़े से, अने सिद्ध भगवान ने तो आयु कर्म नो क्षय थई गयो से, ठीक से ने? आयु कर्म नो आबाजू उदय हसे जेने जेने, तो अहीं जीव ने मनुष्य त्रियंश देव अथवा नरक माथी कोई ने कोई पर्याय जोवामां आवशे आवशे ने आवशे, बराबर। हवे एमां जीवनी पोतानी रहेवानी उपादानी योग्यता, जेम आपणे अत्यारे मनुष्य पर्यायनी अंदर छीए, तो आपणे अहींया जीवने जेटलो टाइम रहेवानी योग्यता छे ने, ए जीवनी उपादानी योग्यता। ए वखते बहारमां आयु क्रमना निषेको एने उदयमां क्रम क्रम प्रमाणे जोवामां आवशे, एने ए जातिनो आयु क्रमनो उदय जोवामां आवशे। अहींया मनुष्य पर्यायमां जीवनी रहेवानी योग्यता होय अने बहारमां ए जातिना मनुष्य आयु क्रम, जेम के मनुष्य आयु, त्रियंश आयु, देव आयु, नरक आयु, दरेक क्रम पण अलग अलग छे, मसालाना डब्बा जेवू अलग अलग टेस्ट, मनुष्य आयु क्रमनो अलग, त्रियंश आयु क्रमनो अलग। तो अत्यारे आपणे आ मनुष्य पर्यायनी अंदर आपणो आत्मा रहेलो छे, तो बहारमां मनुष्य आयु क्रमनो आपणे शुं चाली रह्युं छे, उदय चाली रह्यो छे, बराबर छे के नहीं। अने जीवनी अहीं जेटलो समय रहेवानी योग्यता छे त्यां सुधी आ बहारमां आवी जातिनो उदय जोवामां आवे छे, एवो निमित्त नैमित्तिक संबंध छे। पहेली लीटीनो अर्थ थयो, जो आयु कर्मना उदय वडे मनुष्य आदि पर्यायोनी स्थिति रहे छे, ठीक छे। आ आयु कर्म अंतरंग निमित्त थयुं, अंतरंग निमित्त, अने उपादान पोतानी रहेवानी योग्यता। हवे आगळ, જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગ આદિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી। સમજવા જેવી પંક્તિ છે આ, અને આપણે એવું હશે તો બંને એક લખી છે આયુ કર્મનો ઉદય, બરાબર છે ને, અને એના પછીની પંક્તિ છે, જો આ પંક્તિ હું ફરી વાંચું છું અને પછી નીચેની પંક્તિ વાંચી છે, બંનેને કમ્પેર કરીએ છીએ, બરાબર છે, એટલે એમાંથી આપણને એક સારું વિઝન પણ મળશે। જો જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગ આદિક અનેક કારણો મળવા છતાં પણ, કેટલાય શરીરમાં રોગો હોય, એક રોગાદિક પછી અનેક કારણો, રોગ થાય, કોઈ વ્યક્તિ મારવા માટે આવે, બંદૂકની ગોળી ચલાવે, મારવાના કેટલા પ્રયત્નો કરે, પણ અહીંયા આયુ કર્મનું શું ચાલી રહ્યું છે? ઉદય। આયુ કર્મનો ઉદય ચાલી રહ્યો છે, શરીરમાં કેટલાય રોગય છે, ડાક્ટરો પણ એવું કહે કે ખબર નહીં આ દાદા કઈ રીતે જીવે છે, એવું પણ કે દાદા કઈ રીતે જીવે છે એમને ખબર નથી પડતી, એમનું ખબર નહીં, અમે પણ અમને પણ મેડિકલને પણ એક ચેલેન્જ છે કે આ દાદાનું હાર્ટ જ 2% કામ કરે છે, આવી બધી તકલીફો ખબર નહીં, એવું ડાક્ટરો પણ ઘણી વાર કહે છે કે નહીં, અમને આશ્ચર્ય લાગે છે, અમને પણ કહે છે, અમને આશ્ચર્ય નથી, ભલે ડોક્ટરને આશ્ચર્ય લાગતું હોય ભાઈ, અમને આશ્ચર્ય, કેમ કે અમને ખબર છે કે ઉપાદાનમાં એ જીવની અહીંયા રહેવાની યોગ્યતા છે, અને નિમિત્તમાં આયુ કર્મનો એમનો શું છે? ઉદય છે ને, એટલે લખે છે કે આયુ કર્મનો ઉદય હોય તો રોગ આદિક અનેક કારણો મળવા છતાં પણ, પછી શું લાઈન લખી દેજો, રોગ આદિક અનેક કારણો મળવા છતાં પણ, પછી શું લખ્યું છે, શરીરથી સંબંધ છૂટતો નથી। આ ખાસ લીટી યાદ રાખવાની છે આપણે, શરીરથી સંબંધ નથી છૂટતો। પછી હવે જોઈએ, પછી બીજી વાત પછી ટાઈમ રેશો શેર કરીશું એને, અત્યારે આ સમજી લઈએ, શરીરથી સંબંધ નથી છૂટતો। હવે એના ઓપોઝિટમાં, તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે, પહેલા ક્લોઝમાં શું હતું, આયુ કર્મનો ઉદય હોય, આવી રીતે ગોઠવીએ છીએ આપણે, આયુ કર્મનો ઉદય હોય તો રોગ આદિક અનેક કારણો મળવા છતાં શરીરનો સંબંધ છૂટતો નથી। આ ત્રણ વસ્તુ ગોઠવી છે, આયુ કર્મનો ઉદય હોય તો રોગ આદિક અનેક કારણો મળવા છતાં શરીરથી સંબંધ છૂટતો નથી। હવે નંબર બે શું લખ્યું છે, તથા જ્યારે આયુનો ઉદય ન હોય, બરાબર છે કે નહીં, પેલામાં આયુનો ઉદય હોય તો રોગાદિક અનેક કારણ મળે તોય શરીરનો સંબંધ છૂટતો નથી, અને આ બાજુ હવે આયુનો ઉદય ન હોય તો, હવે જોયું, આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ, પેલામાં અનેક કારણ મળે, મરવાના અનેક કારણો મળે, આયુનો ઉદય છે અને મરવાના બહારમાં અનેક કારણ મળે છતાં શરીરથી સંબંધ છૂટતો નથી. ફરીથી પહેલી લીટીને યાદ કરીએ છીએ, તમે અંતરંગ અને બહિરંગ નિમિત્ત તમે ગોઠવજો. આયુ કર્મનો ઉદય હોય તો બહારમાં મરવાના અનેક કારણો મળે, તો બહારમાં મરવાના અનેક કારણ મળે ને એ થઈ ગયું બહિરંગ નિમિત્ત. બહિરંગ નિમિત્ત થઈ ગયું, બહિરંગ નિમિત્ત, ઠીક છે ને? અને આયુ કર્મ કયું નિમિત્ત થઈ ગયું? અંતરંગ નિમિત્ત. બીજી રીતે કહેતો આયુ કર્મ દ્રવ્ય કર્મમાં ગયું અને પેલા બહિરંગ નિમિત્ત નો કર્મમાં ગયા, બરાબર છે ને? અને જીવની અહીંયા રહેવાની ઉપાદાનની યોગ્યતા આવી રીતે તાણા વાણા બધું છૂટું છૂટું પાડીને સમજવાનું. હા, ગુરુદેવશ્રી જેમ કહે છે ને, માતા બહેનો પેથીએ પેથીએ તેલ નાખે, એમ એમ ગુરુદેવશ્રીએ એક એક વાતો બરાબર ખોલી ખોલીને સમજાવેલી છે. જુઓ, આયુ કર્મનો ઉદય હોય તો બહારમાં અનેક મરવાના કારણો મળે. કહેવાય કે જુઓ હવે આમ થઈ જશે, હું જઉં છું ને, હા, અને આપણે જોઈશું હવે પ્રથમાન યોગના આધારે એક એક વાતો, કે તમે નિશ્ચિંત સુઈ જાઓ, કેસ ફાઇલ થઈ જશે, તમે ચિંતા છોડો. હા, પ્રથમાન યોગ ઉઠાવીને જુઓ, પ્રદ્યુમ્ન ચરિત્રની અંદર એમના ભાઈઓ મારવા માટે પ્રદ્યુમ્નને કેટલા પ્રયત્નો કરે છે, ક્યાં ક્યાં લઈ જાય છે, હા, ક્યાં ક્યાં લઈ જાય છે એવી ગુફાઓની અંદર, અને મોકલે ત્યાં ગાડી પ્રદ્યુમ્ન કુમાર. હવે આ વખતે તો પ્રદ્યુમ્ન જશે ને, 500 ભાઈઓ હશે કે પાછા નહીં આવે પ્રદ્યુમ્ન તો, જે અહીંયા ગિરનારથી મોક્ષે પધારે ને, ચોથી ટોંકથી પ્રદ્યુમ્ન કુમાર. હા, એ કહે છે કે ત્યાં મોકલે છે ને, તો એ મોટી ગુફાઓ હોય છે કે હવે તો પાછા નહીં આવે, કેમ કે ત્યાં તો ભૂતોનો વાસ છે, વ્યંતરોનો વાસ છે ને. તો જેવા પ્રદ્યુમ્ન કુમાર જાય છે ને, ત્યાં દેવો સ્વાગત કરે છે કે અમે 16 વર્ષથી તમારી રાહ જોતા હતા, આ બધો વૈભવ ને આ તે બધું તમે સંભાળો, અમે ફ્રી થઈ જાય, અમે તો તમારી રાહ જોતા હતા. વિચાર કરો, પેલા શા માટે મોકલ્યા હતા અંદર? મારવા માટે. અહીંયા કહે છે પંડિતજી સાહેબ, કહે છે આયુ કર્મનો ઉદય હોય ને તો રોગ આદિક અનેક કારણો, એ બહાર કારણ, રોગ આદિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી. કેમ કે એનું કારણ છે કે શરીરથી સંબંધ છૂટો એને મરણ કહેવાય. જન્મ મરણની વ્યાખ્યા છેલ્લે આવશે. શરીરથી સંબંધ છૂટવો એને શું કહેવાય? મરણ. અને નવા શરીરનો સંયોગ થવો ને એને જન્મ કહેવામાં આવે, અને જ્યાં સુધી આ શરીરનો સંયોગ રહે ત્યાં સુધી જીવન કહેવામાં આવે. ત્રણ શબ્દ આપણે સમજવાના છે, જન્મ, જીવન અને મરણ. જન્મ, જીવન અને મરણ. તો પહેલી લાઈનમાં આપણે અત્યારે આ ભણ્યા આપણે આટલું, કે જ્યાં સુધી આયુ કર્મનો ઉદય હોય, અનેક રોગાદિક કારણ મળે છતાં પણ કોનાથી સંબંધ છૂટતો નથી? શરીરથી સંબંધ નથી છૂટતો. હવે બીજી વાત, હવે આયુ કર્મનો ઉદય ન હોય, આયુ કર્મનો ઉદય ન હોય તો પછી લગાવીશું અનેક કારણો નહીં. આયુ કર્મનો ઉદય નથી ને તો પછી આ રોકવા માટે, શરીરને રોકવા માટે અનેક ઉપાયો કરે. આયુ કર્મનો આ બાજુ ઉદય ખતમ થઈ ગયો હશે અને કેટલા વેન્ટિલેટર લગાવવા પછી, બોલો. આયુ કર્મનો ઉદય ખતમ થઈ ગયો હશે કે સાહેબ તમે 3 કહો તો 3 વેન્ટિલેટર. ભાઈ ડોક્ટર કે વેન્ટિલેટર બરાબર છે, 3 પર લગાવો, 5 હવે સમજાય છે કે નહીં? અનેક ઉપાય કરે, આ ડોક્ટર પાસે લઈ જાઓ ને અહીંયા લઈ જાઓ ને તમે આમ કરો ને આમ કરો આમ કરો. પણ મૂળ વસ્તુ આયુ કર્મ શું થઈ ગયું છે? આયુ કર્મના જે નિષેકો હોય ને, નિષેક, આપણે જ્યારે આવીએ બીજી પર્યાયમાંથી આ પર્યાયમાં આપણે આવ્યા ને, એ વખતે કાલે પણ વાત કરી હતી ને, ગયા ભવની અંદર આપણે મનુષ્ય આયુ કર્મ બાંધ્યું, અને અહીંયા જ્યારે આવ્યા ને ત્યારથી આયુ કર્મના નિષેક શરૂ થયા. દરેક સમય એક 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 નિષેક ખરતો જાય. એક નિષેક જે છે ને, અનંત પરમાણુઓનો સમૂહ જે છે, એ આયુ કર્મના એક 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 નિષેક ખરતા જાય ખરતા જાય અને ખરતા જાય ખરતા જાય. એમાં જ્યારે છેલ્લો આયુ કર્મનો નિષેક હોય ને, એ આ બાજુ જીવનો અહીંયાથી દેવ પર્યાયમાં જવાનો કાળ, દેવ પર્યાય, અને આ બાજુ છેલ્લા આયુ કર્મનો નિષેક ખરી જવાનો કાળ. નિષેક એટલે કર્મ પરમાણુઓનો સમૂહ. આજે આપણે જે બાંધેલા કર્મ ઉદયમાં આવે ને, જે બાંધેલા કર્મ ઉદયમાં આવે, એમાં દરેક સમયમાં, દરેક સમયમાં જે કર્મ પરમાણુઓનો સમૂહ જથ્થો કહેવાય ને, દરેક સમયમાં જે જે કર્મ પરમાણુઓનો, પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, તો દરેક સમય જે કર્મ પરમાણુનો જથ્થો આવી આવીને ચાલ્યો જાય છે, તો એને નિષેક કહેવામાં આવે. એને શું કહેવાય? નિષેક. આયુ ક્રમના સમજો કે આપણે આપણા સમજો 70 વર્ષ છે, તો 70 વર્ષ કયા એના મહિના સમય મહિના કલાક પછી સમય બનાવો, એક સમય નાનામાં નાનું માપ, કાળનું નાનામાં નાનું માપ એક સમય. તો આ 70 વર્ષ છે, તો દરેક સમયના નિશેકો છે, દરેક સમયના, તો દરેક સમય એક નિશેક, બીજો નિશેક, ત્રીજો નિશેક, ચોથો નિશેક, એ પ્રમાણે 70 વર્ષના નિશેકો બરાબર છે. અને છેલ્લો નિશેક પૂરો થઈ જાય, છેલ્લો નિશેક એટલે આ બાજુ આયુ કર્મનો ક્ષય કહેવાય, સમજી ગયા ને? આયુ કર્મના નિશેકો એક એક ચાલતા તો હતા, જતા તો હતા, પણ છેલ્લો નિશેક પૂરો થઈ ગયો એટલે મનુષ્ય આયુ શું થઈ ગયું, પૂરું થઈ ગયું આપણું. અને અહીંયા જીવ અહીંયાથી સીધો બીજી પર્યાયમાં ચાલ્યો ગયો. એને ઇન બિટવીન વચ્ચે સમજો 70 વર્ષના સમયમાં વચ્ચે એક એવો સમય હતો કે એ વખતે એને દેવાયુ બાંધી લીધું હતું. શું કર્યું એને? દેવાયુ બાંધી લીધું. આપણે સમજી લઈએ, ચારમાંથી કોઈ પણ દેવાયુ બાંધ્યું એટલે અહીંયાથી ગયો ને સીધો દેવાયુમાં, વધારેમાં વધારે ચોથા સમયમાં નવું શરીર ધારણ કરી લેશે ત્યાં. તો અહીંયાથી જે જાય છે એ જ વખતે જાય છે, શરીર તો પછી ધારણ કરે બીજા ત્રીજા ચોથા સમય, પણ અહીંયાથી જાય ને વિગ્રહ ગતિમાં જ, વિગ્રહ ગતિની અંદર જ એને આયુ કર્મનો, દેવ આયુ કર્મનો ઉદય શરૂ થઈ ગયો ત્યાં, દેવ આયુ કર્મ. એટલે આ નિષેક પૂરા થઈ ગયા ને, આ નિષેક પૂરા થઈ ગયા અને દેવાયુના નિષેક શરૂ થઈ ગયા ત્યાં, દેવાયુના નિષેક ગોઠવાઈ ગયા અને ત્યાંથી શરૂ થયું. તો સમજો કે આપણે દેવાયુની અંદર બે સાગરનું આયુષ્ય છે, બે સાગરનું, બરાબર છે ને? સૌધર્મ ઇન્દ્રનું બે સાગરનું બતાવ્યું ને, તો ત્યાં સુધી ગયા આપણે. પહેલું સ્વર્ગ સૌધર્મ છે, ત્યાં સુધીનું આયુષ્ય છે બે સાગરનું. હવે એટલા નિષેકો છે આપણી પાસે અને જીવની રહેવાની યોગ્યતા એટલી છે, તો ત્યાં સુધી રહેશે ને દરેક સમયે દેવાયુ, દરેક સમય હો, મિનિટ નહીં, સમય બહુ નાનું માપશે સમય, તો દરેક સમય દેવાયુના નિષેકો નીકળતા જાય, નીકળતા જાય, નીકળતા જાય, નીકળ, છેલ્લો નિષેક ખરી ગયો ને એટલે પછી દેવાયુમાંથી જેવા ભાવ કર્યા હશે એ પ્રમાણે નવો અવતાર કરી લેશે ત્યાં. આવી એક બિલકુલ વ્યવસ્થિત વ્યવસ્થા છે. આ છે જૈન શાસન. ગુરુદેવ એટલા માટે વારંવાર કહે છે કે આ બધી વાતો એવી છે ને, એક વખત માટે મળદા હોય તો પણ ઊભા થઈ જાય, મળદા હોય ને, અરે અહો મને તો આ વાતની ખબર નથી, આ વાસ્તવિક રિયલ ટ્રુથ છે આ બધી વાત. એમને એમ ગુરુદેવ નહોતા કહેતા, ભાગ્યશાળી હોય એના કાને આ વાતો પડે છે. સમો શરણમાં 100 ઇન્દ્રો, ગણધર દેવ, ચક્રવર્તી વગેરે જેવા પુણ્યશાળી જે પુરુષો કહેવાય, ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં જે ભગવાનની વાત આવતી હોય એવી વાત આપણને સાંભળવા મળે ને, એનાથી વધારે આપણે બીજું પુણ્ય કયું હોઈ શકે ભાઈ? આપણા આદરણીય મોટા બાબુભાઈ એક વાત કરતા હતા કે પ્રવચન સાંભળવા માટે પુણ્ય હોવું જોઈએ, પ્રવચન સાંભળવા માટે પુણ્ય હોવું જોઈએ, અને પ્રવચનને પોતાનામાં બેસાડવા માટે પુરુષાર્થ હોવો જોઈએ. બે વસ્તુ થઈ ગઈ ને, હા, સાંભળવા માટે પુણ્ય હોવું જોઈએ એટલે આપણો પુણ્યનો રોલ તો અક્ષયભાઈ પૂરો થઈ ગયો છે, એને તો પોતાનો પૂરેપૂરો રોલ બજાવ્યો છે હિતેનભાઈ, એટલે એ તરફથી હવે તમારે કમ્પ્લેન કરવાનું રહેતું નથી. હવે જે કમ્પ્લેન છે તેની છે પુરુષાર્થની વાત છે, વાત સમજાય છે કે નહીં? એટલે પંચ પરમેષ્ટિની પૂજામાં એક સરસ પંક્તિ આવે છે, બેમાં તમે કમ્પેર કરજો પુણ્ય અને પુરુષાર્થમાં. બહુ પુણ્ય સંયોગ મિલાન રતન, જિન શ્રુત જિન દેવ ચરણ દર્શન, હો સમ્યગ દર્શન પ્રાપ્ત મુજે તો, સફલ બને માનવ જીવન. પહેલી લાઈન ને બીજી લાઈન આમાં પાસપોર્ટ વાળી કઈ લાઈન છે ને વિઝા વાળી કઈ લાઈન છે, સમીર ભાઈ તમારે નક્કી કરવાનું છે. સાંભળજો, બહુ પુણ્ય સંયોગ મિલાન રતન, જિન શ્રુત જિન દેવ ચરણ દર્શન. આ ત્રણ વસ્તુ આપણને શેના ફળમાં મળી છે? પુણ્યના ફળમાં મળી છે ને. ખાલી આપણે મુંબઈની જ વાત કરીએ ને, તો મુંબઈમાં કમ્પેર કરીએ તો ખ્યાલ આવે છે ને કેટલા જીવોને આવી જાતિનો યોગ છે. પુણ્યનો રોલ થયો. હવે બીજી લીટી, હો સમ્યગ દર્શન प्राप्त मुझे तो सफल बने मानव जीवन। बीजी लाइन में से नहीं बात आई, पुरुषार्थ नहीं बात आई ने, पुण्य ने तो रोल खुदो करो, हमें बात पुरुषार्थ नहीं से तो सफलता से જેમ પરદેશ જવું હોય તો પહેલા પાસપોર્ટ જોઈએ કે વિઝા જોઈએ? પરદેશ જવું તો શું જોઈએ? પહેલા પાસપોર્ટ જોઈએ અને પછી વિઝા જોઈએ, ઠીક છે કે નહીં? હા, એમ અહીંયા સ્વદેશમાં જવું હોય ને, સ્વદેશમાં અંદરમાં, સ્વદેશમાં તો પહેલું પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટ એટલે શું અક્ષયભાઈ? પાસપોર્ટ એટલે સંઘની પંચેન્દ્રિય પણ હોવું. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની મિનિમમ ક્વોલિફિકેશન સંઘની પંચેન્દ્રિય, ભલે ત્રિયંચનો જીવ હોય, નારકી હોય તોય ચાલશે, સંઘની પંચેન્દ્રિય હોવું જોઈએ, એ મિનિમમ ક્વોલિફિકેશન છે. એ જેની પાસે હોય એને પાસપોર્ટ મળી ગયો. પહેલી વાત, પાસપોર્ટ મળી ગયો, હવે જવું છે પરદેશને, વિઝા માટે લાઈનમાં ઉભા રહે, પેલા કે પાસપોર્ટ, કે સાહેબ પાસપોર્ટ તો નથી, કે જાઓ પહેલા પાસપોર્ટ કરાવી આવો. એમ અસંગની જીવો, એકેન્દ્રિય જીવો કહે કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, તો એને શું કહે છે? પહેલાં તમે સંઘનીમાં તો આવો, સંઘની પંચેન્દ્રિયમાં આવો, પછી સમ્યક દર્શનની વાત છે. એટલે આપણી પાસપોર્ટમાં તો સહી થઈ ગઈ, આપણને પાસપોર્ટ મળી ગયું છે. હવે વાત છે શેની? વિઝાની વાત છે. અને આ સ્વદેશમાં જવા માટે વિઝાની વાત છે. એટલે વિઝા એટલે પાસપોર્ટમાં આવી ગયું પુણ્ય, અને વિઝામાં શું આવી ગયું? પુરુષાર્થ. વિઝામાં પુરુષાર્થ, અંદરમાં જવા માટે આ પુરુષાર્થ રૂપી વિઝાની જરૂર છે. બાકી જે કહ્યું કે પુણ્યનો રોલ તો શું થઈ ગયો છે? પૂરો થઈ ગયો છે. અને આ કામ જો આ પર્યાયમાં ના કર્યું ને, તો સાપ સીડીની રમત જેવું છે ભાઈ. સાપ સીડીની રમતમાં છેક ઉપર સુધી પહોંચી ગયા આપણે, અને ત્રણ ડગલા બાકી હતા, ચાર પાંચ ડગલા, અને છેક ઉપર પહોંચી ગયા, અને ત્રણ જો પડે તો સીધા ઉપર ટોપ ઘરમાં પહોંચી જઈએ, પણ ત્રણની જગ્યાએ બે પડ્યા તો ત્યાં તો સાપ હતો, તો પાછા ક્યાં આવી ગયા? નીચે આવી ગયા. એમ અહીંયા કહે છે કે હવે સમ્યક દર્શન રત્નત્રયની પ્રાપ્તિ કરીને તો કહે છે કે નિજ ઘરમાં પહોંચી જાય છે જીવ, અને નહીં તો પછી જો ગાડી ચૂકી ગયો તો પાછો ક્યાંક ખોટી જગ્યાએ ઉતારા થઈ જાય. બહારમાં તો પાસપોર્ટ વિઝા માટે લાઈનમાં ઉભા રહે, પાછો પેલો માણસ આપણી ખરાઈ કરે, એ ખરાઈ કરે કે ના તમે જવા માટે લાયક છો કે નહીં, એ નક્કી કરે આપણું, સમજાય છે કે નહીં? હા, એ જે કદાચ વ્યસનનું એ સેવન કરતો હોય, એ આપણી ખરાઈ નક્કી કરે કે તમે જવા લાય, સિક્કો મારે. હા, અંદરમાં જવા માટે બીજા કોઈના સહી સિક્કાની જરૂર છે નહીં, આત્મા જ આત્માનો ગુરુ છે. અહીંયા કોઈ પરાધીનતા નથી સ્વદેશમાં જવા માટે. અને ક્યારેક સાંભળે, જાણે કોઈને પાસપોર્ટ મળે ને અક્ષયભાઈ, વિઝા મળે, જાણે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું હોય, વિઝા મળ્યા, વિઝા મળ્યા, સમ્યક, અરે હા, ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં જવાને, વધારે સાંભળીએ જરાક થોડું. ગુરુદેવશ્રીનો ભૂલ છે કે તું બે મહિના ત્રણ મહિના જ્યાં બહાર જવાનું મળ્યું ને, તો ભગવાનના દર્શન પૂજન સ્વાધ્યાય બંધ થઈ ગયા તારા ત્રણ મહિના. એટલે ગુરુદેવનો બોલ છે કે એટલો પુણ્યહીન ના થતો કે જીનવાણી સાંભળવા ના મળે. એ કોઈ સેલિબ્રેટ કરવાની વાત નથી, વાસ્તવમાં એ જીવનું પુણ્ય ક્ષીણ થઈ ગયું, પુણ્ય ક્ષીણ થઈ ગયું ને. અને કહ્યું ને, અજ્ઞાનીની પાસે માપવાના માપ જ ખોટા છે, એની પાસે સાચું વિઝન નથી કે સાચું શું છે ને ખોટું શું છે. પોતાની બુદ્ધિથી જે વિચાર નથી, આ તો બહારમાં જે જગતની પાસે, તો અક્ષયભાઈ જગતની પાસે તો આ વસ્તુ નથી. એ નથી કહેતા ભાઈ આંધળો માણસ ખાડામાં પડે ને, એ તો ક્ષમ્ય છે, પણ દેખતો માણસ ખાડામાં પડે ને તો કે ભાઈ તમને દેખાતું નહોતું. તો જગતના જીવો પાસે તો આ વાત નથી, એટલે તો બહારમાં પાંચ જણના વિષય ભોગમાં સુખ શોધે ને એને સેલિબ્રેટ કરીને એમાં લાગે કે જાણે અમારો તો બહાર જવાનો નંબર લાગી ગયો ને, અમારે તો આમ થઈ ગયું, આમ થઈ ગયું. પણ તારી પાસે તો સાચું વિઝન છે ને, તને સત્ય વાત મળી છે ને, તું શું કામ ખાડામાં પડે છે? તને તેની દયા આવી જોઈએ, બલકે કે જો આ ત્રણ મહિના માટે કે બે મહિના માટે ચાર મહિના માટે ત્યાં સુધી ભગવાનના દર્શન પૂજન સ્વાધ્યાય વગેરે એનું પુણ્યક્ષીણ થઈ ગયું છે. સમજાય છે ને? સવારે જ કહીને ને, અજ્ઞાનીનું પુણ્યક્ષીણ થઈ જાય છે ને, એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે, અને જ્ઞાની પોતાના પુણ્યને ખતમ કરીને સિદ્ધ બની જાય છે. વાત તો આવી છે ભાઈ, સ્વરૂપ આવું છે. ક્યારેક હશે ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું, કેમ કે અત્યારે ક્રેઝ ચાલે છે ને છોકરાઓને ફોરેન સેટલ થાય ત્યાં, જે કહેવાય ને યુએસ, યુકે, કેનેડા કે જે કહેવાતું હોય ત્યાં. હા, ગંભીરતાથી વિચાર કરવા જેવી વાતો છે કે પછી બીજી પેઢીમાં મારો છોકરો આવું ખાય છે ને આવું પીવે છે ને આમ કરે છે, એ તો પહેલેથી તારે નક્કી કરવાનું હતું, કેમ કે ત્યાં તો એ બધું એ જ જોવા મળે છે. હમણાં જ મેં કાલે વાત કરી, પરમ દિવસે મારા કુટુંબની છે દુબઈમાં છે, તો એ આપણી છોકરી હતી, ઘરે આવીને ઝઘડો કર્યો કે મમ્મી મારા ટિફિનમાં તું જે બધા ખોલે ને એક્સ વગેરે, લંચ બોક્સમાં ત્યાં તો એક્સ ખોલે, મારા ડબ્બામાં આ કેમ નથી ભરતા તમે? એની જીદ કરી, મા બાપની આંખમાં આંસુ આવી ગયા. એક બાજુ તો અમારે એ સમજાવવું પડે છે કે આપણે કાંદા બટેટા ના ખવાય, એના માટે એની જગ્યાએ આ દીકરી આમ કહે છે કે મારા એ લંચ બોક્સમાં એક્સ કેમ તમે નથી મૂકતા? એટલે બહારમાં તો એટલે બાર ભાવનામાં બોધિ દુર્લભ ભાવના, બોધિ દુર્લભ ભાવનામાં એક ક્લોઝ લખ્યું છે મંગતરાયજીની બાર ભાવના, પણ આપણે એક રાખીશું, શોધી લાવી આપણે ક્યાંક મૂકીશું મંગતરાયજીની બાર ભાવના, આપણે એક બુક જોઈ ગયા, બહુ સુંદર છે. એની અંદર લખ્યું પણ છે અને બીજી બાર ભાવનામાં પણ આવે છે, સાંભળજો. નિગોદમાંથી નીકળીને એકેન્દ્રીયમાંથી મનુષ્યમાં આવ્યા પછી લખ્યું છે, નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, દુર્વાસના કી મંદતા પરિવાર કી અનુકૂલતા. એમાં પહેલું શું લખ્યું? નરદેહ ઉત્તમ દેશ. નરદેહ પછી બીજું શું લખ્યું? ઉત્તમ દેશ. સવારે જ વાત કરી ને કે અહીંયા સમ્મિત શિખર છે, આહારાજી, પપુરાજી, ચંપાપુરી, ગિરનાર, પાલીતણા, હા, સાધર્મીઓ સાથે રહેવાનો યોગ છે, ભગવાનના પંચકલ્યાણકના ક્ષેત્રો છે અહીંયા ગાડી, ઘર ઘર ચર્ચા રહે, ધર્મ કે અહીંયા જોવા મળે છે, બધું આ ઉત્તમ દેશ છે. અને આ દેશને છોડીને બીજે ગયો ને તો એ કહે છે અનુત્તમની સામે, અનુત્તમ છે નક્કી થઈ ગયો ને ત્યાં. એ મંગતરાયજી લખી બાર ભાવનાની અંદર લખી છે એક પંક્તિ, કાલે થોડી વાત કરી ને એમાં એક આવે છે,
દુર્લભ હે નિગોદ સે થાવર અરુ ત્રસ ગતિ પાના,
ત્રસ ગતિ પાના. પછી આગળ જતા લખ્યું ને, ઉત્તમ દેશ
સુસંગતિ દુર્લભ.
ઉત્તમ દેશ અને એમાં સુસંગતિ દુર્લભ, એ ઉત્તમ દેશની વાત લખી છે. એમાં એટલા માટે થોડો ભાવ ખ્યાલ, ગુરુદેવનો બોલ છે, એટલો પુણ્યહીન ના થતો કે જીનવાણી સાંભળવા ના મળે, એટલો ક્ષયોપશમહીન ના થતો કે તને જીનવાણી કહેવામાં ખબર ના પડે કે શું કહેવા માંગે છે, કેમ કે એ દેહ છૂટી ગયો ને, એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો, તું અસંગની પર્યાયમાં ચાલ્યો ગયો ને, એટલો ક્ષયોપશમથી હીન થઈ ગયો. જેમ પેલો રાજા મરીને કીડામાં ગયો, રાજા મરીને ક્યાં ગયો? કીડામાં. તો એટલું ક્ષયોપશમ ચાલી ગયું, હવે કોઈ એને ભગવાન કહીને બોલાવે તો થોડી ખબર પડે. એટલે લખ્યું, એટલો પુણ્યહીન ના થ, એટલો ક્ષયોપશમહીન, બરાબર સમજો, એટલો ક્ષયોપશમહીન ના થતો કે તને જીનવાણી ખબર ના પડે, અને એટલો પુણ્યહીન ના થઈ જતો કે તને જીનવાણી સાંભળવાનો યોગ છૂટી જાય. લાડલી વાત થઈ આપણે, બરાબર. હવે જુઓ આગળ, પહેલી વાત થઈ કે આયુ કર્મનો ઉદય હોય ત્યારે રોગાદિક અનેક કારણો મળે છતાં શરીરથી સંબંધ છૂટતો નથી. હવે એના અપોઝિટમાં આયુ કર્મનો ઉદય ન હોય તો પછી અનેક ઉપાયો કરવામાં આવે, કોઈને ઘરના ડાક્ટર હોય, બધી ઇન્જેક્શન આ તે બધું અનેક ઉપાય કરવામાં આવે છતાં પણ પેલામાં શરીરથી સંબંધ છૂટતો નથી. અહીંયા આવશે, શરીરથી સંબંધ રહેતો નથી. કેમ? કેમ કે આ બાજુ જો આયુ કર્મના નિષેકો શું થઈ ગયા છે, આપણે નિષેક પરથી વાત આવી ને, આયુ કર્મના નિષેક શું થઈ ગયા છે, પૂરા થઈ ગયા છે આ બાજુ, અને ઉપાદાનમાં જીવની રહેવાની યોગ્યતા અહીંયા પૂરી થઈ ગઈ છે. આ બાજુ આયુ કર્મના નિષેકનો લોટ પૂરો થઈ ગયો, તો બહિરંગ નિમિત્ત, હવે બહિરંગ નિમિત્તમાં અનેક ઉપાયો કરવામાં, પંપિંગ કરો, આ કરો, તે કરો, એવા પણ જીવો તત્વભ્યાસ વગરના જોયેલા છે. જૈન કુળમાં જન્મ્યા હોય પણ તત્વભ્યાસ ના હોય અને બધાને એવી જાતિનો રાગ હોય તો
આ બાજુ કોઈ એમના આયુષ્ય માટે કોઈ અલગ પ્રાર્થના કરે, કોઈ આ બાજુ કોઈ ભક્તામણનો પાઠ કરે, કોઈ આ બાજુ દીવાબત્તી કરે ને કોઈ આ કરે ને કોઈ આ કરે કોઈ આ કરે. હા, કોઈ પેલી બધું કે ચાલુ રાખો કે પેલું દવા ને દારૂ ને બધું જે કહેવાય ને દુવા બધું ચાલુ રાખો કે એમ કરતા. હા, આપણે બધી બાજુથી પ્રયત્ન કરીએ છીએ પણ એની પાસે આ દ્રષ્ટિકોણ નથી. મણિ મંત્ર તંત્ર બહુ હોય મરતે ન બચાવે કોઈ. સવારે જ વાત કરી હતી ને, જિંદગી એક પલ કભી કોઈ બઢા નહીં પાયેગા, રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાયેગા. સત્યાર્થ હૈ બસ બાત યહ કુછ ભી કહો વ્યવહાર મેં, જીવન મરણ અશરણ શરણ કોઈ નહીં સંસાર મેં. આ સત્યાર્થ વાત તો આ છે, સાચી વાત તો આ છે ભાઈયા. જીવો વાંચીએ છીએ બે લાઈન, પહેલી સમજો. જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગ આદિ અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી. હવે સામે, તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ, અનેક ઉપાય કરવા છતાં પણ શું થાય છે, શરીરથી સંબંધ રહેતો નથી. એટલા માટે સવારે આપણે ઇન્દિરા ગાંધીનું દ્રષ્ટાંત યાદ કર્યું હતું ને. હવે વાસ્તવમાં શું થયું, આયુ કર્મનો ઉદય ન હોય, લગાવો, આયુ કર્મનો ઉદય ન હોય તો કહે છે કે અનેક ઉપાય કરવા છતાં, અનેક ઉપાયમાં બીજું કોઈ એમને ના મારી નાખે ને, બીજું કોઈ ના મારે એટલા માટે બોડી ગાર્ડ રાખ્યા, અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી. તો શરીર સાથેનો સંબંધ તો શું થઈ ગયો, છૂટી ગયો ને. હવે તમે જવાબ આપો, અંતરંગ નિમિત્ત કોણ ને બહિરંગ નિમિત્ત કોણ? સમીરભાઈ, અંતરંગ નિમિત્ત કોણ? આયુ કર્મનો ક્ષય. આયુ કર્મનો ક્ષય અંતરંગ નિમિત્ત, બહિરંગ નિમિત્ત બંદૂક ચલાવી પેલા, તમને બહિરંગ નિમિત્ત થઈ ગયું. અને ઉપાદાનમાં એ જીવની રહેવાની અહીંયા યોગ્યતા શું થઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી. સમજાય છે ને? હમણાં સુરતમાં ઘટના ઘટી હતી ને, થોડા ટાઈમ પહેલા, એક દોઢ મહિના પહેલા ઘટના ઘટી હતી. છોકરાઓ ક્લાસીસની અંદર હતા ને, અને એકદમ એવું સીન બની ગયો કે કેટલાક બચ્યા કેટલાક રહી ગયા ને, આ સિદ્ધાંત છે કે કેટલાક કૂદી પડ્યા તો મરી ગયા ને કેટલાક કૂદી પડ્યા તો બચી પણ ગયા. હવે ઉપાય તો બંને સમજાય છે ને કર્યો ને, પણ કેટલાક બચી ગયા ને કેટલાક રહી ગયા. તો આપણો સિદ્ધાંત લગાવો, જેનો આયુ કર્મનો ઉદય હતો ને તો એમ છે કે બચી ગયો ને, તો કે સારું થયું હું કૂદી પડ્યો તો બચી ગયો, કૂદી પડ્યો તો બચી ગયો ને. પણ વાસ્તવમાં જોવામાં આવે તો એ જીવની અહીંયા મનુષ્ય પર્યાયમાં રહેવાની યોગ્યતા હતી ને. આયુ કર્મનો શું હતો, ઉદય. તો આરોપ સેના ઉપર આવે કે કૂદી પડ્યો અને બીજો કૂદી પડ્યો મરી ગયો? તો પછી બધા કહે કે થોડીક રાહ જોઈ હતો સારું હતું, આમ કર્યું હતું એક મિનિટ રાહ જોઈ તો કૂદી પડવાની ખોટી ઉતાવળ કરી. વાસ્તવમાં જોવામાં આવે તો આયુ કર્મનો શું થઈ ગયો હતો, ક્ષય, ઉદય નહોતો અને જીવની રહેવાની બીજી જગ્યાએ યોગ્યતા હતી. હવે એક પ્રથમાન યોગની ઘટનાથી આપણે વાત કરીએ થોડી, છે તો ઘણું પ્રકરણ સારું, આપને કાલ બે દિવસ લઈશું આ પ્રકરણ. પ્રથમાન યોગની અંદર પદ્મ પુરાણમાં એક વાત આવે છે, આપે કદાચ સાંભળેલું પણ હશે, કે આ બધા જવાબ આપણને એમાંથી મળશે બધા. વિદેહ ક્ષેત્રમાં એક વજ્રધર નામના એક ચક્રવર્તી હતા વિદેહ ક્ષેત્રની અંદર. એમને, ચક્રવર્તીને, અનંગસરા નામની એક કન્યા હતી. અનંગસરા, એક વખતે આ અનંગસરા પોતાના મહેલની ઉપર છત પર બેઠેલી હતી અને એ જ વખતે એક વિદ્યાધર, પુનર્વસુ નામનો વિદ્યાધર ત્યાંથી વિમાન લઈને નીકળે છે અને એની નજર અનંગસરા ઉપર પડી અને એને અનંગસરા ઉપર રાગ ઉત્પન્ન થયો. એટલે એને અનંગસરાને ઉઠાવી અને પોતાના વિમાનમાં બેસાડી દીધી અને તરત જ ચક્રવર્તીના એના બધાને ખ્યાલ આવ્યો તો તરત જ એની પાછળ જ્યાં દોડાવે છે ને, પણ આ વિમાન લઈને ભાગી જાય છે પણ ડરી ગયો ને, તો એને અનંગસરાને છોડી દીધી ઉપરથી. અનંગસરા જે છે એની પાસે એક વિદ્યા હતી, એ નીચે આવી તો જાય છે અને પેલો વિદ્યાધર ભાગી ગયો, અને એવા જંગલની અંદર એવા વનમાં જઈને પડે છે અનંગસરા કે સૂર્યનો પ્રકાશ પણ મુશ્કેલીથી પહોંચે એવી જગ્યાએ જીવ પહોંચી જાય છે કે કોઈને ખબર ના એ જીવ ક્યાં ગયો. હવે ત્યાં જવાનો પ્રસંગ તો બની ગયો. હવે જો એક સમય પહેલા, સમજો ને, હા, એક મિનિટ પહેલા તો પુણ્યનો ઉદય કે ચક્રવર્તીની કન્યા ખમ્મા ખમ્મા થાય, અને બીજા સમય જોવામાં આવે તો જંગલની અંદર નાગ, વાઘ, સિંહ, વરુ, મીછી, મોટા સર્પ, અજગર, બીજું કોઈ ના દેખાય, પુણ્ય ક્ષીણ થઈ ગયું એ જાતિનું. હવે સ્વામીભાઈ, આ વાઘ સિંહ વરુની વચ્ચે કેટલો ટાઈમ સુધી રહી શકાય, કેટલો ટાઈમ સુધી જીવી શકાય? આશરે સમીરભાઈ કેટલો ટાઈમ રહી શકાય? બરાબર છે ને? આપણને તેમ જ લાગે કે નહીં નહીં ભાઈ, હવે એ વધારે વધારે કલાક, બે કલાક, ત્રણ કલાક, થોડું વધારે હોય. પણ એ અનંગસરાના જીવને ત્યાં 3000 વર્ષ વાઘ સિંહ વરુની વચ્ચે જંગલી પ્રાણીઓ રાત પણ પડે ને, અને એ ધર્માત્મા જીવ પણ હતો. એ એકાસન કરે, ઉપવાસ કરે, ફલ ફ્રૂટ વગેરે જે ઝાડના હોય ખાય, નદીના ઝરણાનું શુદ્ધ પાણી હોય પીવે, એવી રીતે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ નહીં, 3000 દિવસ પૂરા થયા ભાઈ, 3000 દિવસ. હવે આ સિદ્ધાંત આપણો બતાવે છે કે આયુ કર્મનું શું છે, ઉદય છે ને, કઈ નહીં થયું એમને 3000 વર્ષ સુધી. પેલી જાતિનો પાપનો ઉદય કે બહારના સંયોગો પેલા પુણ્યના છૂટી ગયા, એ જાતિનો અસાતાનો ઉદય, પણ આયુ કર્મનો ઉદય છે. હવે થયું એવું કે આટલા બધા વર્ષ નીકળી ગયા ને, પછી એક બીજો એક વિદ્યાધર હતો જેનું નામ, એ વિદ્યાધરનું ત્યાંથી નીકળવું, અને એની એકદમ નજર પડી ત્યાં વિદ્યાધરની, તો એ નીચે આવે છે, ખ્યાલ આવે કે એને કંઈ છે અહીંયા. આવીને જોયું તો અરે આ તો ચક્રવર્તીની કન્યા છે, વજ્રધર. તો એને કહ્યું કે ચાલ હું તને તારા સ્થાને પહોંચાડી દઉં. તો અનંગસરાએ એમ કહ્યું કે મેં સમાધિ મરણ અંગીકાર કર્યો છે, અને અહીંયાથી 100 ડગલા દૂર, આજુબાજુથી 100 ડગલા દૂરથી આગળ નહીં જવાની મેં પ્રતિજ્ઞા કરેલી છે, નિયમ કરેલો છે. એ જે વિદ્યાધર જે છે, અરહદાસ નામનો વિદ્યાધર, જઈને વજ્રધર ચક્રવર્તીને વાત કરે છે કે મેં તમારી દીકરીને આ પ્રમાણે જોઈ છે અને આવી જાતિને એને વ્રત અંગીકાર કર્યા છે. સાંભળજો આયુક્રમના પ્રકરણ. હવે એ વજ્રધર ચક્રવર્તીને એના 22000 પુત્ર, કેટલા 22000 પુત્ર, એ બધા ત્યાં જંગલમાં આવે છે, અને જંગલમાં આવી છે, આવીને જ્યાં અનંગસરાને જોવે છે ને, એ જ વખતે જંગલમાં એક ભયંકર મોટો અજગર જે હોય છે એ અનંગસરાને ગળી રહ્યો હોય છે. આટલો ભાગ જે છે એ તો અજગરના મોઢામાં ને આટલો ભાગ ખુલ્લો છે. પિતાજી વગેરે આવે છે, ચક્રવર્તી ને બધા પુત્રો બાણ ચલાવવાની તૈયારી કરે છે, તો અનંગસરા કહે છે અજગરને અભયદાન આપો, એને મારશો નહીં, અને મેં સમાધિ મરણ અંગીકાર કર્યું છે. હવે આપણે એ પ્રસંગને સમજીએ. હવે સમજજો, મને જવાબ આપજો જરાક. 3000 વર્ષ સુધી વાઘ સિંહ વરુની વચ્ચે કાંઈ ના થયું, સમજજો. અને આજે પિતા અને પુત્ર બધા બચાવવા માટે આવ્યા છે ને, હવે કહે છે એટલે કે ને, આયુનો ઉદય ન હોય ત્યારે એને રોકવા માટેના અનેક ઉપાય કરે, એને બચાવવાના અનેક ઉપાય કરે, તો પણ કહે છે કે શરીરથી સંબંધ છૂટી જાય છે, એને બાણ નહીં ચલાવતા તમે. અને વિચાર કરો, એ આટલા બધા પુત્ર અને પિતા અને હથિયાર સાથે અભી પેલો અજગર જીવતો રહી શકે? અક્ષયભાઈ અજગર જીવતો રહી શકે? જીવતો રહ્યો કે ના રહ્યો? મારો પ્રશ્ન ખ્યાલ આવે છે કે નહીં? હા, બધા મારવાનું સમજે ને, અહીં લખે ને આયુ કર્મ નો ઉદય હોય, પેલો ક્લોઝ લગાવજો, આયુ કર્મ નો ઉદય હોય તો રોગ આદિ અનેક કારણો મળે, મારવા વાળા અનેક કારણ મળે, પણ આયુ કર્મ નો ઉદય છે તો શરીરથી સંબંધ નથી છૂટતો. તો અજગરનો જે જીવ હતો એને અજગરના શરીરનો સંબંધ ના છૂટ્યો, અને પેલી અનંગ સરા હતી ને એને બચાવવા વાળા બધા હતા ને, પણ એ કહે છે કે શરીરના સંબંધ છૂટવાનો કાળ હતો, આયુ કર્મ પૂરું થયું હતું ને, તો એ કહે છે બચાવવાના અનેક ઉપાય કર્યા છતાં બચાવી ના શક્યા. મળે છે કે નહીં જવાબ? અહીંયાથી 3000 વર્ષ સુધી રહેવાનું થયું, બોલો હવે, ત્યાં સુધી કઈ નહીં, ને છેલ્લે આ ટાઈમે થોડુંક અડધો કલાક આગુ પાછું થયું હોત તો લઈ જાત ને. પણ એ કહે છે કે પેલા એમને સમાધિ મરણ પણ અંગીકાર કર્યું. આવી છે વ્યવસ્થા જૈન શાસન ની અંદર. કેમ કે અત્યારે બહારમાં તો કોઈને કહેવા જાઓ કે 3000 વર્ષ સુધી, હવે આવું કોઈ દિવસે હોય એમ કે 3000 વર્ષ સુધી કોઈ જીવતું રહે એવું કોઈ દિવસે કોઈ હોતું હશે? અને 22000 પુત્ર આવું હોય, થોડું માપમાં બોલો એમ કે પાછા ઘણા ગપ્પા, પણ માપમાં મારો તો ખબર પડે કોઈને, પણ કહ્યું ને એની પાસે વાસ્તવિકતા શું છે એની ખબર નથી ને. ચક્રવર્તીની 96000 રાણીઓ હોય છે કે નથી હોતી, પણ એ બધી વાત એને ગળે નહીં ઉતરે ને. ચારે અનુયોગ એવા છે, પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ. એક એક અનુયોગની અંદર બે દિવસ પહેલા કહ્યું ને, જેમાં જિનેન્દ્ર ભગવાન છે, દર્પણ છે, કહ્યું હતું ને, એમ આપણે સવારે નાહી ધોઈને કોની સામે ઉભા રહીએ છીએ? ઘરમાં દર્પણની સામે ઉભા રહીએ છીએ, નાહી ધોઈને દર્પણની સામે ઉભા રહીએ છીએ. દર્પણ જોવા માટે નહીં, દર્પણ બરાબર છે કે નહીં, પણ આપણો ચહેરો જોવા માટે. આપણો ચહેરો જોવા માટે દર્પણની સામે ઉભા રહીએ છીએ. દર્પણ તો ચહેરો જોવાનું બહાનું છે, એક બહાનું છે. એમ પછી તૈયાર થઈને જિન મંદિરમાં આવીએ છીએ ને, તો દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં આવીએ છીએ આપણે. તો આ દેવ શાસ્ત્ર ગુરુ પણ દર્પણ છે. દર્પણ છે કે આ દર્પણ કોને બતાવે છે? કે મારો અંદરમાં અમૂર્તિક ભગવાન આત્મા છે ને, આ ભગવાન આત્મા શુદ્ધ આત્માને બતાવવા વાળા દેવ શાસ્ત્ર ગુરુ દર્પણ છે. એટલે અહીંયા આવીને જિન મંદિરમાં આવીને ભગવાનની સામે કેમ જોવાનું? ભગવાનની સામે કેમ જોવાનું? કે ભગવાન આત્માની સામે જોવા માટે ભગવાનની સામે જોવાનું છે. આ જિનબિંબ જે છે એ તો એક ભગવાન આત્માને શુદ્ધ આત્માને જોવાનું બહાનું છે. સમજાય છે કે નહીં? જેમ પેલા ઘરે દર્પણ તો પોતાનો ચહેરો જોવાનું એક બહાનું છે, એમ જિનબિંબ જે છે શુદ્ધ આત્માને જોવાનું એક બહાનું છે. બહાનું છે, બહાનું માને નિમિત્ત કારણ છે. એટલે 80મી ગાથામાં લખ્યું પ્રવચન સારમાં, જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે એ જીવ જાણે આત્મને. તો ત્યાં લખ્યું અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, પછી સીધો ત્યાંથી ઉપયોગ પલટો માર્યો અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે, અને એ વિચાર પણ ચાલ્યો જાય અને પક્ષાતિક્રાંત થઈ જાય, નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ જાય ને, તો એ આત્મા સમયસાર છે, એ આત્મા શુદ્ધ આત્માને પ્રાપ્ત થાય. એને જોયા ને તો ભગવાનના દર્શન થઈ ગયા. પરમાત્મા પ્રકાશમાં લખી છે આ વાત, અનાદિકાળથી આ જીવને બે વસ્તુ નથી મળી, એક સમ્યક દર્શન નથી થયું અને એક જીનવર દર્શન નથી થયા. સમ્યક દર્શન અને જીનવર દર્શન નથી થયા. તો આને પ્રશ્ન થાય કે સમ્યક દર્શન નથી થયું તો ખ્યાલમાં આવે, પણ જીનવર દર્શન, અમે તો ભગવાનના દર્શન બે વાર કરીએ છીએ જીનવર દર્શન. હા, તો ત્યાં લખ્યું કે જીનવર દર્શન તો સમ્યક દર્શન માટે છે, અને સમ્યક દર્શન નથી કર્યા ત્યાં સુધી સાચા અર્થમાં જીનવરના દર્શન પણ કર્યા નથી. એટલે જીનવરના દર્શન તો સમ્યક દર્શન માટે છે, અને સમ્યક દર્શન કરે આવો નિશ્ચય પ્રગટ થાય ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર ત્યારે જન્મ થાય. તેને ગુરુદેવજીનો માંગલિક શું છે? માંગલિક હું પરમાત્મા છું એમ નક્કી કર. ત્યારે પછી કહ્યું ને, પણ ભગવાન તમે પરમાત્મા છો એમ નક્કી કરવા દો ને. ત્યારે શું કહ્યું? કે હું પરમાત્મા છું એમ જ્યારે નક્કી થયું, નિર્ણય થયો, ત્યારે આ પરમાત્મા છે એવો ત્યારે વ્યવહાર ઉભો થાય. ત્યારે વ્યવહાર થાય, સમજાય છે કે નહીં? આ નિશ્ચય પ્રગટ્યો ત્યારે આ વ્યવહાર ઉભો થાય છે. હવે સમજો, જ્યાં સુધી જીવે અંદરમાં સમ્યક દર્શન આત્માનો અનુભવ નથી કર્યો ને, ત્યાં સુધી તો આ ભગવાનના દર્શન વાળો વ્યવહાર જ નથી. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, તારે તો વ્યવહાર આ ભાસ. અને આવું તો જીવે અનંત વાર કરેલું છે ભાઈ. એટલે કોઈ ને આત્માને જોવા માટે ભગવાનને જોવાના છે. એવી રીતે આ જીનવાણીનો સ્વાધ્યાય પણ આત્માને જોવા માટે સ્વાધ્યાય, આ પણ દર્પણ છે શુદ્ધ આત્માને જોવા માટેનું. નિયમસારની 8 નંબરની ગાથામાં છે,
શાંતિ સુધાંબર સાઈજી નવાણી, વસ્તુ સ્વરૂપ બતાઈજી નવાણી.
એમાં એક પંક્તિ લખી છે,
મુક્તિ વધુ કે મુખ કા દર્પણ.
આ જીનવાણીને પણ દર્પણની ઉપમા આપી છે ભાઈ, જીનવાણીને પણ દર્પણની, કે શેની?
મુક્તિ વધુ કે મુખ કા દર્પણ.
આમાં મોક્ષનું મોઢું દેખાય છે, આમાં મને મોક્ષ દેખાય છે એમ છે. અને આ બહારના જે ન્યૂઝપેપર વગેરેની અંદર મોક્ષનું મોઢું દેખાય છે. સાંભળો એક મિનિટ, એ પણ વાત આવી છે. તો એ ન્યૂઝપેપર જે હોય છે ને, એનો કાગળ ને આ કાગળમાં બહુ ફરક હોય છે, પેજ કાગળમાં બહુ ફરક હોય છે. એના પેજ રદ્દી પેજ હોય છે, રદ્દી જેવા એમાં ન્યૂઝ હોય તેવા એવા કાગળ હોય છે. સમજી ગયા કે ભાઈ? જેવા જેવો એમાં કાગળ છે ને, એવા જ એમાં ન્યૂઝ છે. અને એ વાંચે છે ને, સવારે ઉઠીને જીનવાણી હાથમાં લેવાનો ભાવ ન આવે ને, એ લેવાનો ભાવ હાથમાં આવે ને, તો જેવો રદ્દી કાગળ છે એવા રદ્દી સમાચાર છે. અને વાંચવા વાળાના પરિણામ પણ રદ્દી પરિણામ થાય છે, અને રદ્દી પરિણામના ફલમાં ગતિ પણ રદ્દી ગતિ મળે છે. કેમ કે પરિણામોનું ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. સમજાય છે કે નહીં? ચારે વસ્તુ. અને મેં સવારે કે વાણિયાનો છોકરો છેતરાવું ના જોઈએ ભાઈ. કાગળ રદ્દી સમાચાર, રદ્દી વી કથા, અંદરમાં સ્ત્રી કથા, રાજ કથા, ચોર કથા, ભોજન કથા સિવાય શું દીશું? ત્યાં લખ્યું છે કે આ સમ્યક દર્શનની વિધિ બતાવી હોય, કેવલ જ્ઞાનની વિધિ બતાવી હોય કે આ જીવને સમ્યક, આમાં તો લખ્યું છે. આજે સવારે જ ગુરુદેવના સ્ત્રી પ્રવચનમાં હતું ને, વજ્રજંગ અને શ્રીમતીનો જીવ, વજ્રજંગ અને શ્રીમતીનો જીવ એ જયારે ભોગભૂમિમાં હતા ને, એ વખતે આકાશ માર્ગ થી મુનિરાજ આવ્યા, પૂર્વ ભવના સાથી હતા, એ મુનિ થયા હતા. એમને એમ આવીને બંનેને કહ્યું ને, વજ્રજંગ શ્રીમતીને પેલા ભૂન નોડ્યો સિંહ વાદરોને, એમને કહ્યું કે હે ભવ્ય જીવો, ત્યાં સુધી એ વજ્રજંગ શ્રીમતીએ સમ્યક તો ગ્રહણ નહોતું કર્યું. અને આવીને એમ કહ્યું કે હે ભવ્ય જીવો, આદિનાથ ભગવાનના જીવની વાત ચાલે છે, કે અમે તમને સમ્યક તો પમાડવા માટે આવ્યા છીએ, સમ્યક તો પ્રાપ્ત કરાવવા માટે આવ્યા છીએ. તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો છે કાળા. સવારે હતું વ્યાખ્યાન સીડીમાં. તું ગ્રહણ કર સમ્યક્ત્વને તત્પ્રાપ્તિનો છે કાળા. આ સમ્યક્ત્વની પ્રાપ્તિના ગ્રહણનો શું છે? કાળ છે. તારી કાલ લબ્ધિ પાકી ગઈ છે, તું સમ્યક્ત્વને ગ્રહણ કર, સમ્યક્ત્વને ગ્રહણ કર. અને એ જીવોએ સમ્યક્ત્વ ગ્રહણ કરી દીધું, સમ્યક્ત્વની પ્રાપ્તિના ગ્રહણનો કાળ છે. એમ 2 દિવસ પહેલા કહ્યું હતું ને, એમ વરસાદના કાળમાં વરસાદ ના પડે તો આપણને આશ્ચર્ય થાય, ગરમીના કાળમાં ગરમી ના પડે તો આશ્ચર્ય થાય, એમ આપણને ગુરુદેવ મળ્યા ને એમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય નહીં. આશ્ચર્ય તો આવા ગુરુદેવની આવી ધોધમાર વરસાદ થઈ છતાં સમ્યક દર્શન નથી થતું ને, આશ્ચર્ય તો એની વાત છે, આશ્ચર્ય તો એની વાત છે ને. બાકી થાય એમાં સમય સાના 27-28 કલશમાં લખ્યું છે, 27-28 કલાક 28 કલશ છે મોટે ભાગે. એમ લખ્યું છે કે આટલી વાત સમજી લીધી ને, 28 ગાથા સુધી લખ્યું, 28 કલશ સુધી. આમાં જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પછી લખ્યું, કોઈ દીર્ઘ સંસારી હોય તો વાત અલગ છે. દીર્ઘ સમજી ગયા ને, જેનો હજુ સંસાર ઘણો લાંબો હોય એની વાત અલગ છે. માટે સમ્યક દર્શન થઈ ગયું, અરે એ તો બરાબર છે. મેં કહ્યું ને, ગુરુદેવની વાત મળ્યા પછી 2-5ને સમ્યક દર્શન થયું એમ નહીં, ખરેખર તો 2-5 રહી જવા જોઈતા હતા, 2-5 જ રહી જવા. એવી ધોધમાર વરસાદ થઈને ગુરુદેવ કહ્યું, આ તો ધર્મના ધોરિયા વહે છે, પીતા આવડે તો પી લે, પીતા આવડે તો પી લે, સહેજે સમુદ્ર ઉલ્લસીઓ આવે છે ને, હા એમાં મોતી તણાય અને એમાં શંખલા પણ તણાય, પણ તું ભાગ્યશાળી હતો તો તારા હાથમાં મોતી આવ્યા હશે. હા, અને જે ભાગ્યહીન છે તો પુણ્યથી ધર્મ માને છે, શરીરની ક્રિયાથી ધર્મ માને, એના હાથમાં તો શંખલા આવ્યા છે. અને બીજી બાજુ પેલા કહે ને ન્યૂઝ પેપરના કાગળ, ભાઈ અક્ષય ભાઈ, આ અને આ કાગળ જે છે ને ઊંચા પ્રકારના કાગળ, અને આમાં સમાચાર પણ કેવા છે, ઊંચી પ્રકારની વાતો છે ને, આમાં વાતો કાગળ પણ ઊંચા, વાતો પણ ઊંચી લખેલી છે, અને આ વાંચવા વાળાના પરિણામ પણ ઊંચા પ્રકારના હોય છે, અને એના ફલમાં જીવને ગતિ પણ પંચમ ગતિ ઊંચી ગતિ મળે. આવી છે વાતો. જો સીધી વાત છે કે તું રૂચતા જગતની રૂચિ આળસે, ગમવું જોઈએ, અંદરથી ગમવું જોઈએ. આપણે આપણા નેમચંદ કાકા કહેતા હતા એક વાત, જે ઘણાને ન્યૂઝપેપર વાંચવાના એવા શોખ હોય, ઘણાને તો એવા એવી જાતિની આદત હોય કે પેટ ખાલી કરવાની જગ્યા હોય ને, પેટ ખાલી કરવાની ખબર પડે છે ને, ત્યાં જઈને ન્યૂઝપેપર લઈને જાય. અરે બોલો હવે. હા, અને પછી એમ કહેતા હતા, જે દિવસે પેપર ન આવ્યું ને, 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીની રજા હોય, તો છેવટે જૂનું પેપર પણ લઈને વાંચે. પેલું રગવાયું કૂતરું હોય ને, રગવાયું કૂતરું એટલે ખબર, પેલા કાનમાં પેલા કીડા પડે હોય ને, આમથી આમ આમથી એમ ગતિ ચેન ના પડે, એમ જે દિવસે પેપર ન આવ્યું હોય ને, એ દિવસે કૂતરાની જેમ, પેલા રગવાયા કૂતરાની જેમ આમથી આમ ફર્યા કરે, ચેન ના પડે. એવું જીનવાણી વાંચવાનો સ્વાધ્યાયનો રસ અંદરમાં એવું આવવું જોઈએ. આ ટોડરમલજી સાહેબ, માતાએ પૂછ્યું, હા પૂછ્યું માતાને કે બા, દાળમાં મીઠું કેમ નથી નાખ્યું? તો બાએ એમ કહ્યું કે બેટા, તારી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા પૂરી થઈ ગઈ હોય એમ લાગે છે. કે માતાજી, મેં તો સ્વાભાવિક એમ પૂછ્યું કે દાળમાં મીઠું કેમ નથી નાખ્યું, ને તમે એમ કહો છો કે ટીકા પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે, કે આ શું કહેવા માગો છો? કે વાત તો એવી છે બેટા, હું દાળમાં તો મીઠું ઘણા સમયથી નથી નાખતી, છતાં પણ આજે તે પૂછ્યું એનો મતલબ લાગે છે કે તારો જે ટીકા લખવામાં ઉપયોગ હતો ને, ઉપયોગ બહાર આવ્યો લાગે છે. એવો સ્વાધ્યાય આપણો થાય છે કે આપણે સ્વાધ્યાય કરતા હોઈએ ને કિચનમાંથી બૂમ પડે કે ચલો જમવા માટે, અને આપણે એમ કે નહીં નહીં જમીએ છીએ રોજ ખાવણ, અહીંયા આવ, એક સરસ વાત આવી છે, આપણે પહેલાં આનો જરા સ્વાધ્યાય કરીએ, પછી આપણે જમવાનું તો છે જ ને, એવું ભાવ બને છે. એની જગ્યાએ એવું તો નથી થતું ને કિચનમાંથી ચલો જમવા માટે, હા હું પૂછવાનો જ હતો કે કેટલી વાર છે, હું પૂછવાનો છે કેટલી વાર છે. હા, એવું સમજાય છે ને. આપણા ગુરુદેવ શ્રી ખાડામાં બેસી બેસીને મોક્ષ માર્ગ પ્રકાશક, ખાડામાં લઈને સવારે બસ એક થોડુંક પોતાની ચર્યા પતાવીને સ્વાધ્યાય કરતા હતા. એવું હોય છે ત્યારે અંદરમાં એવી જાતિની વિશુદ્ધિ કહીને, ક્ષયોપશમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય કરણ લબ્ધિ પછી નંબર આવે છે. અને એક વખતે અંદરમાં કહેવાય ને, એ એવી જાતિનું પોતાનું ઉપાદાન આપણે તૈયાર કરી દેવું જોઈએ, આપણું પોતાનું ઉપાદાન તૈયાર કરી દે. ન વાંચ્યું તો ન વાંચ્યું ન્યૂઝપેપર, અને કદાચ બહુ એવું હોય તો બપોર પછી વાંચો ને, ચલો બપોર પછી વાંચો, એવું કંઈ નહીં વાંચીએ તો આપણા કારણે આખી પેલી દુનિયા ફરી જવાની, એવું તો છે નહીં ને, કંઈ ફરી નથી જવાનું, બલકે ઉપરથી, કેમ કે સવારના પહોરમાં જ ઘણાને કેવું હોય છે કે આમ બિલકુલ નાઈ ધોઈને તૈયાર થઈ કે નીકળતા નીકળતા પેલું મેઇન એન્ટ્રી ઘરની હોય ને, ત્યાં પેલું ન્યૂઝપેપર પડ્યું હતું, આમ ચાર લીટી મોટી વાંચી અને પછી નીકળે, એટલે સીધી વાત એની વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. વિશુદ્ધિ ખતમ એટલે મેઇન હેડિંગમાં કંઈક લખ્યું હોય, કંઈક એવા ન્યૂઝ મોટા જ લખેલા હોય, એટલે અંદરમાં એ ગયું ને, એટલે ખાલી વાંચ્યું નથી પણ અંદરમાં પરિણામે ગયું, પછી વિચારે ચાલતો હોય હવે ખરેખર આવું જ થશે, પછી આવું આવ્યું છે ને, તો હવે કદાચ આવું એ થવું જોઈએ, આવું, એટલે તારી વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. હા, પછી રસ્તામાં તો બીજાની કોઈની સાથે શેર પણ કરી છે વાત, પણ મૂકી દે ને બાજુમાં, સીધો નાઈ ધોઈને તૈયાર થયો છે, આવી શુદ્ધિ છે, તો ભગવાનના દર્શન પૂજન આનો રસાસ્વાદ લે ને, અને પછી તું ઘરે આવીશ ને, એટલે સહેજમાં તારા એ વિકથા બધું વાંચવાના રસ ઓટોમેટિક ઓગળી ગયા, કેટલાય પાપોથી તું બચી જઈશ, ત્યાં બચી જઈશ, અને કદાચ ન રહેવાય તો પછી સમજો કે પછી થોડો ટાઈમ મળ્યો તો બસ પ્રયોજન પૂરતું તારે બે ત્રણ ચાર વસ્તુ જોવી છે, જોઈ લે. જાગવું તો પોતાને પડશે, પૂજ્ય બેનશ્રી વારંવાર કહે છે, કરવાનું પોતાને છે, પોતે નથી કરતો માટે નથી થતું. બાકી તો એક મિનિટમાં પૂરું કરી દઈએ છે, બાકી તો કામ ભોગ બંધનની કથાનો પરિચય તો અનાદિકાળથી છે, અને એ બાજુ સ્લીપ થતા વાર લાગશે નહીં. એટલે આજે આપણે બે પોઈન્ટ, બે થઈ ગયા પોઈન્ટ, એક તો આપણે જોયું કે આયુ કર્મનો ઉદય હોય, આયુ કર્મનો ઉદય હોય તો કહે છે કે રોગ આદિક અનેક કારણો મળે તો પણ શરીરથી સંબંધ છૂટતો નથી, અને આયુ કર્મનો ઉદય ન હોય તો પછી કહે છે કે એને બચાવવા માટે અનેક ઉપાયો કરે તો પણ શરીરનો સંબંધ રહેતો નથી. આ બે વસ્તુ થઈ, બાકીની ચર્ચા આપણે કાલના સ્વાધ્યાય.